તંદુરસ્તી આપણી સૌથી મોટી સમૃદ્ધિ છે. આપણા શરીરમાં થોડી પણ મુશ્કેલી ઊભી થાય એટલે મન પણ નબળું પડે, અને અમુક તકલીફો તો એમાંની એવી હોય કે જે કહેવાય નહીં અને સહેવાય પણ નહીં. એમાંની એક તકલીફ એટલે સોરાયસિસ. આજે એ વિષય પર આપણે વાત કરશું સિડનીના એક ખૂબ અનુભવી જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર મુકુલ પંડિત સાથે. મુકુલભાઈ, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું સ્વાગત કરું છું.
થેન્ક યુ સો મચ.
મુકુલભાઈ, આપણે વાત થઈ એમ સોરાયસિસ એક એવા પ્રકારની મુશ્કેલી છે જે કહેવાય નહીં કરતા જોવાય નહીં ને સહેવાય નહીં, તો આ સોરાયસિસ બેઝિકલી શું છે?
સોરાયસિસ એટલે એક આપણે ચામડીનો રોગ કહી શકાય એને, કે જેમાં ચામડીમાં લાલ ચાંટા પડી જાય, થોડી જાડી થઈ જાય, અને એને લીધે તમને ખૂબ ઇચિંગ ને ડિસ્કમ્ફર્ટ જેવું થાય. નોર્મલી નીઝ અને એલ્બોઝની આજુબાજુ વધારે થતી હોય છે. કોઈ લોકોને સ્કાલ્પ થાય, અને કોઈ વખત ઇવન નેલ્સમાં પણ ઇફેક્ટ થતું હોય છે, અને ઘણી વખત આગળ જતા એ લોકોને જોઇન્ટ્સમાં તકલીફ થઈ શકે, કે જેને આર્થરાઇટિસ થઈ શકે. એટલે આ ટાઈપની એ લોંગ સ્ટેન્ડિંગ બીમારી છે, અને એને લીધે ઘણી વખત જે એપિયરન્સમાં તમારે અઘરું પડે, તો લોકોને થોડુંક સેલ્ફ એસ્ટીમમાં વાંધો આવે, કે કોઈ લોકોને ડિપ્રેશન જેવું પણ લાગે, એટલે એના રેમિફિકેશન્સ ઘણા હોય છે.
શેને કારણે થઈ જાતું હોય છે આ ચામડીનો રોગ છે તમે કહ્યું, તો એનું કારણ શું હોઈ શકે?
એનું કારણ હજી આપણને બહુ ખાસ ખબર નથી પડતી, ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે. પણ નોર્મલી એના જે ફ્લેરઅપ્સ થતા હોય તેને તમે રિડ્યુસ કરી શકો ખરા, એના માટે થોડા ટ્રિગર ફેક્ટર્સ હોય છે કે જે આપણે સંભાળી શકાય, એને એને મેનેજ કરી શકાય, તો એનું જે ફ્લેરઅપ્સ હોય તે આપણે તમે ઓછું કરી શકો.
એટલે જેમ તમે કહ્યું એમ આવા કોઈ સિમ્પટમ્સ ખબર પડે કે ચામડી જાડી થઈ હોય કે લાલ થઈ હોય કે કોઈ રેશિસ જેવું દેખાય, તો એ સિમ્પટમ્સને ઘટાડી શકાય અને એને ઓછું કરવા શું કરી શકાય?
હા, સૌથી પહેલા તો તમારે તમારા GP પાસે જવાનું કે એને સરખું ડાયગ્નોસિસ કરવાની ઘણી જરૂરિયાત હોય છે, કારણ કે ઘણી સિમિલર કન્ડિશન્સ આવું દેખાતું હોય છે. એટલે એક સારો ડાયગ્નોસિસ કરવાનું પહેલા ઘણી જરૂર છે, અને એ ડાયગ્નોસિસ થઈ જાય પછી તમે એને માટે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકો. ખાસ કરીને તો તમારી ચામડી કોરી ના પડે એનું ધ્યાન રાખવાનું, કે મોઇશ્ચરાઇઝિંગ સારું એવું કરવું પડે જ્યાં એરિયાઝમાં સોરાયસિસ થતું હોય ત્યાં. અને બીજા જે ટ્રિગર ફેક્ટર્સ છે તે આપણે એવોઇડ કરવાના, જાણે કે સ્કિન ઇન્જરીઝ હોય, કે સ્મોકિંગ હોય, કે ઇવન સનબર્ન હોય. વિન્ટર વેધર્સમાં ખાસ કરીને આવું થતું હોય, એટલે યુ હેવ ટુ બી મોર કેરફુલ ડ્યુરિંગ ધેટ.
અચ્છા, એટલે સીઝન થી પણ ફરક પડતો હોય છે ખરો?
ફ્લેરઅપ્સ માં ફરક પડે.
રાઈટ. સોરાયસિસ ના કોઈ ટેસ્ટ ખરા?
હા, નોર્મલી એને ડોક્ટરે તમારી હિસ્ટ્રી અને એક્ઝામિનેશન થી ડાયગ્નોસ કરે, પણ ઘણી વાર જો ડાઉટ લાગતો હોય તો પછી એ લોકો એક નાનો સ્કિન બાયોપ્સી કરવું પડે, કે જેમાં તમને માઇક્રોસ્કોપ નીચે તમે એને એક્ઝામિન કરીને પેથોલોજી જે લેબોરેટરી હોય તે તમને જણાવે કે શું ફાઇન્ડિંગ છે અને એમાં સોરાયસિસ છે કે નહીં તે ખબર પડે.
એની ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય છે?
ટ્રીટમેન્ટમાં ડિપેન્ડિંગ અગેન બીજા બધા ફેક્ટર્સ પણ હોય, એટલે પેશન્ટ અને કન્ડિશન કેટલી છે અને કેટલું એક્સટેન્સિવ છે એ પ્રમાણે આમ જોવા જોઈએ તો ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન અને થર્ડ લાઇન એવી ટ્રીટમેન્ટ્સ હોય છે. ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ એટલે યુઝલી કે તમે મોઇશ્ચરાઇઝ સરખું કરો, તમારે પેરાફિન કે લગાવીને તમે વેસલિન જેવું હોય તો જસ્ટ મેન્ટેન ગુડ મોઇશ્ચરાઇઝિંગ, અને બીજું લગાવવા માટે ક્રીમ્સ એમ બધું હોય છે કે જેને આપણે સ્ટીરોઇડ ક્રીમ્સ કહેવાય. હવે ધીસ આર વેરી ડિફરન્ટ ફ્રોમ જે બોડી બિલ્ડિંગના સ્ટીરોઇડ્સ હોય, એટલે લોકોને એમાં ઘણી વખત મિસકન્સેપ્શન્સ હોય છે.
રાઈટ, સ્ટીરોઇડનું નામ સાંભળી એટલે જનરલી ગભરાઈ જવાતું હોય છે.
સાચી વાત છે, પણ ધીસ આર ક્વાઇટ સેફ, અને જો તમે સરખું ગાઈડન્સ નીચે વાપરતા હોવ ધેન ઇટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. ઇનફેક્ટ એનાથી ઘણું તમને કંટ્રોલમાં રહેશે તમારી માંદગી.
ઓકે, સોરાયટિક આર્થરાઇટિસ પણ હોય છે, તો એ શું છે?
સોરાયટિક આર્થરાઇટિસ એટલે કે જે લોકોને સોરાયસિસ હોય એ લોકોને સાંધામાં તકલીફ થઈ શકે, સોજા આવે અને દુખાવો થાય, તો એને આર્થરાઇટિસ કહેવાય, એને સોરાયટિક આર્થરાઇટિસ કહેવાય. નોર્મલી આર્થરાઇટિસ ઘણી ટાઈપના હોય છે, જાણે કે આપણે ઓલ્ડ એજમાં જેને વેર એન્ડ ટેર ને લીધે ઓસ્ટિયો આર્થરાઇટિસ થતો હોય, કે ઘણી વાર કોઈ લોકોને રુમેટોઇડ આર્થરાઇટિસ થતું હોય, કે ઇન્ફેક્શન લીધે ઇન્ફેક્શિયસ આર્થરાઇટિસ હોય, ઇન્ફેક્ટિવ આર્થરાઇટિસ કહેવાય ને. પણ એવી રીતે સોરાયસિસ જે લોકોને હોય તેને પણ કોઈ વખત આર્થરાઇટિસ થઈ શકે, અને એને સોરાયટિક આર્થરાઇટિસ કહેવાય.
અચ્છા, પણ મુખ્ય જે વધારે પડતું જોવા મળતું હોય છે એ ચામડી ઉપરની લાલાશ ને રેશિસ ને એવું જે તમે વાત કરીએ,
હા જી,
હા, તો એટલે એને જનરલી ખુલ્લું આમ પણ જોવું ન ગમે કે કોઈ જોવે એ પણ ન ગમે, તો એને ઢાંકી રાખવું સારું કે ના, એને જેટલું ખુલ્લું રાખીએ એટલું વધારે સેફ?
એટલે ઢાંકી રાખો એટલે તમે જે
હાથ પર ધારો કે થયું હોય,
હા,
હાથ કે પગ કે એવી જગ્યાએ થયું હોય કે જે જનરલી આપણી પાસે પસંદગી હોય કે ઢાંકીને રાખીએ કે ખુલ્લું રાખીએ, તો શું વધારે સારું?
આઈ ડોન્ટ થિંક એમાં કઈ બહુ ફરક પડશે, જ્યાં એઝ લોંગ એઝ તમારું ટ્રીટમેન્ટ ને બધું સરખું થતું હોય તે. હવે ફક્ત ખુલ્લું રાખવામાં એક પોસિબિલિટી એ છે કે જો તમને કઈ વાગી ગયું હોય એ ટાઈપમાં, તમારો ઓપન વુન્ડ હોય કે તમારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય, તો પછી એને કવર રાખવું વધારે સારું, એવરેજ સાઇઝ હોય ત્યાં, એટલે ત્યાં વધારે તમારી ઇન્જરી ન થવી જોઈએ.
રાઈટ. મુકુલભાઈ, સોરાયસિસ જે આપણી વાત થઈ એ આમ થોડુંક જોવું એ ન ગમે એ પ્રકારની તકલીફ છે ચામડીની, અને જનરલી ખબર પડતી હોતી નથી કે ક્યારે એ કોઈ સામાન્ય ખરજ છે કે એ સોરાયસિસ છે, એટલે તમે જે આટલી સરસ સલાહ આપી કે થોડુંક પણ એવું લાગે તો પોતાના જીપી પાસે પહોંચી અને એની તપાસ કરાવી, તો આવી એક મુશ્કેલી માટે આટલી સરળ અને સરસ સમજૂતી આપવા માટે SBS ના તમામ શ્રોતાઓ વતી હું ઝેલમ હાર્દિક તમારી આભારી છું.
Thank you so much. Most welcome.